நமோரியண்டாணம் நமோ சித்தாணம் நமோ ஆயரியாணம் நமோ அஜாயாணம் நமுலுயே சவசாஹூணம் ஜே ஸ்வரூப சமஜா வினா பாம்யோ துக்கனந் சமஜாவ்யூதே பதநமோ ஸ்ரீ சதகுரு பகவந்த். ஆத்மசித்தி காவ்ய விராஜமான છે. આપણી ચર્ચા આત્મસિદ્ધિની ગાથાઓ સંબંધી ચાલી રહી છે. આપણે હમણાં સુધી 18 ગાથાનો સ્વાધ્યાય કર્યો. 18 ગાથામાં જે વિષય આવ્યો એ વિષય અગર બે લાઇનમાં એની ચર્ચા કરીએ તો કૃપાળુ દેવે જે આ આત્મસિદ્ધિ ગ્રંથની રચના કરી છે એમાં સૌથી પહેલી ગાથામાં જ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, પોતાના સ્વરૂપને ભૂલીને પોતાના સ્વરૂપને ન સમજીને અજીવે અનંત દુઃખ ચાર ગતિમાં પામ્યું છે. ચાર ગતિ 84 લાખ યોનિઓમાં અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. એના પછી જેટલી પણ ગાથાઓ આવી એમાં જીવની જે અભિપ્રાય સંબંધી ભૂલ છે, જીવની જે મિથ્યા માન્યતાઓ છે અને જે મિથ્યા માન્યતાઓ સાચા દેવશાસ્ત્ર ગુરુના આશ્રય ટળવાની છે, એ નિમિત્ત ઉત્કૃષ્ટ જે નિમિત્ત છે એ સદગુરુ છે, સાચા દેવ છે, જીનવાણી છે, એ નિમિત્તોનું વર્ણન કરી અને પોતાની ભૂલ કેવી રીતના તળે, સ્વચ્છંદ કેવી રીતના મટે, એ સ્વચ્છંદ સંબંધીની પણ જે ચાર ગાથાઓ આવી હતી એ પણ અત્યંત માર્મિક હતી. તો એનો ઉપાય કૃપાળુ દેવે બતાવ્યો છે. હવે આપણે આજે 19, 20, 21 અને 22 ગાથાઓ ઉપર સ્વાધ્યાય કરવાનો છે. ગયા લેક્ચરમાં આપણે સ્વચ્છંદ સંબંધી ઘણી ચર્ચા કરી હતી. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. સ્વચ્છંદનો અર્થ ગુરુદેવશ્રીએ પોતાના પ્રવચનમાં કર્યો છે. સ્વચ્છંદ એટલે દર્શન મોના ઉદયમાં જોડાઈને જે મિથ્યા માન્યતા, જે મિથ્યાત્વ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રનું જીવ પોષણ કરે છે એનું નામ સ્વચ્છંદ છે. પોતાની માન્યતા અનુસાર વસ્તુ સ્વરૂપને પ્રણમવા ચાહે છે, પરદ્રવ્યનો કર્તા બને છે એ સ્વચ્છંદપણું છે, પરદ્રવ્યમાં એકત્વ કરે છે એ સ્વચ્છંદપણું છે. જે પદાર્થ, જે ઇન્દ્રિયના વિષય ભોગોમાંથી જીવને સુખની પ્રાપ્તિ નથી થવાની, એવા વિષય ભોગોમાંથી સુખની પ્રાપ્તિ ચાહે છે એ સ્વચ્છંદપણું છે. તો એ રીતે ચાર ગાથા સ્વચ્છંદ સંબંધી આવી હતી અને છેલ્લે કીધું કે માનાદિ શત્રુ મહા નિજ છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો સદગુરુનું મહત્વ, સદગુરુ સંબંધી ગાથાઓ ચાલી રહી છે. સદગુરુનું સ્વરૂપ, સદગુરુનું મહત્વ, સદગુરુનો ઉપકાર, સદગુરુ એ બતાવેલો જે માર્ગ છે એ માર્ગને અગર જીવ અપનાવે તો સંકિત તેને ભાખ્યું, નિયમથી એ જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અધિકારી થશે અને પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ, અવશ્ય તું મોક્ષને પામશે, પામે અવશ્ય મોક્ષ એવું નિર્દોષ પરમાત્માએ ભાખ્યું છે, નિર્દોષ પરમાત્માએ બતાવ્યું છે, કીધું છે અને આ માર્ગનું પ્રરૂપણ કર્યું છે. તો એ રીતે પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. તું કોઈ ગમે તે ઉપાય કર, દેવશાસ્ત્ર ગુરુનું શરણું છોડ અને કોઈ પણ અન્ય હજારો ઉપાય કર પણ તારી સ્વચ્છંદ વૃત્તિ નહીં મટે. સદગુરુના યોગમાં, સદગુરુના સમાગમમાં રહીને એમને જે માર્ગ બતાવ્યો એમને જે વસ્તુનું સ્વરૂપ જે રીતે બતાવ્યું, અનુભવ્યું, અનુભવ કરીને પ્રમાણ કરીને વાતને મૂકી, જે તત્વનું જે સ્વરૂપ જે પ્રકારે છે એ પ્રકારે વર્ણવ્યું, બે દ્રવ્યની બે તત્વની જે ભિન્નતા છે એ ભિન્નતા દર્શાવી, તો એ પ્રમાણે અહીંયા સ્વચ્છંદપણાને ખૂબ જ સરસ રીતે સમજાવીને એનો અભાવ કેવી રીતના થાય એની ચર્ચા કરી. જો ખરેખર ઉપાદાનમાં કાર્ય થાય છે, ઉપાદાનથી કાર્ય થાય છે, ઉપાદાનના આશરે કાર્ય થાય છે, પણ નિમિત્તની હાજરી હોય છે, નિમિત્તનું માર્ગદર્શન હોય છે, નિમિત્તનો અનંત ઉપકાર છે આપણા ઉપર. કારણ કે બાહ્ય દેવશાસ્ત્ર ગુરુ છે, જ્ઞાની ધર્માત્મા છે, પ્રત્યક્ષ ગુરુ છે, જે જ્ઞાની ગુરુ છે, આત્મ અનુભવી ગુરુ છે, અનુભવમાંથી નીકળેલી વાણી છે, સાક્ષાત પોતાના આત્માને જોઈને આવ્યા છે, અનુભવીને આવ્યા છે, વેદીને આવ્યા છે, જાણીને આવ્યા છે, સમજીને આવ્યા છે, એવા ગુરુ જે સાત તત્વના નિર્ણયપૂર્વકની શ્રદ્ધા ધરાવે છે, એ જ ગુરુ આપણને માર્ગ બતાવી શકશે. એ જ ગુરુના બતાવેલા માર્ગ પર ચાલવાથી આપણી સ્વચ્છંદતા ટળશે. સ્વચ્છંદતા ટળશે તો મોક્ષ માર્ગનો રસ્તો ચાલુ થશે. સ્વચ્છંદ તળ્યા વગર મોક્ષ માર્ગ પ્રારંભ નહીં થાય. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો અભાવ થયા વગર મોક્ષ માર્ગની પ્રાપ્તિ નહીં થાય. અનાદિકાળથી જેવું સ્વરૂપ છે એવું ન સમજી, જે સ્વરૂપ મારું છે જ નહીં, જે રૂપ મારું છે જ નહીં, જે પરદ્રવ્ય મારા છે જ નહીં, એ પરદ્રવ્યમાં અનાદિકાળથી એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ સ્વામિત્વ સુખ બુદ્ધિ કરીને જીવ બેઠો છે, આ એની માં ભયંકર સ્વચ્છંદ વૃત્તિ છે. સ્વચ્છંદ એટલે બે દ્રવ્યની ભિન્નતા ન સમજી, બે દ્રવ્યને એક સમજીને બે દ્રવ્યમાં એકત્વપણું કરવું, પરદ્રવ્યમાં મારાપણું કરવું, પોતાપણું કરવું, હુંપણું કરવું, અહમપણું કરવું, એનું નામ સ્વચ્છંદ છે. પ્રતિ સમય અજ્ઞાની જીવ સ્વચ્છંદ વૃત્તિમાં પરિણમે છે. અજ્ઞાની જીવને સ્વપરની ખબર નથી, એ પરમાં સ્વપણું કરી બેઠો છે, સ્વબુદ્ધિ કરી બેઠો છે, સ્વની માન્યતા કરી બેઠો છે, પરને પોતાનું સ્વરૂપ માને છે કે જે છે જ નહીં, સ્વરૂપ જ એવું નથી. પર દ્રવ્યની તો તારામાં અત્યંત નાસ્તી છે, અત્યંત અભાવ છે. તારામાં વજ્રની દિવાલ છે પર દ્રવ્યને તારી વચ્ચે, તારામાં એનો સદભાવ જ નથી, તો એ તારા સુખના દુઃખના કારણ કેવી રીતના બની શકે? તો અનાદિકાળથી જે પરવૃત્તિ, પર પ્રવૃત્તિ, પરમાં એકત્વ, પરમાં મમત્વ, પરમાં સુખ બુદ્ધિ જે કરી બેઠો છે, એ જ ખરેખર મોટી સ્વચ્છંદ વૃત્તિ છે. તો એને ટાળવાની પ્રેરણા અહીંયા આપી છે. તો આપણે જે 18, 19, 20, 21 અને 22 એ આજે કરવાની છે. એની પહેલા જે 15, 16, 17 અને 18 નંબરની ગાથામાં જે સ્વચ્છંદપણાની જે પ્રવૃત્તિની વાત આવી, એની બહુ સરસ ચર્ચા અહીંયા આવી. આપણે આ 4 ગાથાનો પાઠ કરીને પછી આગળની ગાથા કરીએ. હમણાં સુધી આપણે 18 ગાથાનો સ્વાધ્યાય કરી ચૂક્યા છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ, પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સંકિતે ને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ, માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. 15, 16, 17, 18 આ ચારે ગાથામાં સ્વચ્છંદ શબ્દ આવ્યો છે. નિજ છંદે, નિજ છંદેમાં પણ સ્વચ્છંદ, પોતાના સ્વચ્છંદે માનાદિ શત્રુ નહીં મરાય, નહીં નષ્ટ થાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો આ રીતે અહીંયા 15, 16, 17, 18 ગાથામાં સ્વચ્છંદનું સ્વરૂપ સમજાવ્યું છે. એની પહેલાં સદગુરુનો ઉપકાર અને એનું સ્વરૂપ દર્શાવ્યું છે. એ પ્રમાણે સદગુરુ સંબંધી ગાથાઓ ચાલી રહી છે. હવે 18 ગાથા સુધીનો સ્વાધ્યાય કર્યા બાદ આજે આપણે 19, 20, 21 અને 22 આ ચાર ગાથાનો સ્વાધ્યાય કરીએ. જો હવે શું કહે છે, 19 નંબરની ગાથા થોડી માર્મિક છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન આ ગાથાઓ સંબંધી આપણે બધાએ વાંચવા જોઈએ. હું હર સ્વાધ્યાયમાં આની પ્રેરણા આપું છું અને આપતી રહીશ કે ગુરુદેવશ્રીના પ્રવચન આત્મસિદ્ધિ ગ્રંથ ઉપર જે રાજકોટમાં થયા છે એનો સ્વાધ્યાય જરૂરથી કરવો જોઈએ. જો 19, 20, 21 અને 22 ગાથામાં વિનયનું સ્વરૂપ સમજાય, એક એક ટોપિક છે. હવે જેની સ્વચ્છંદતા ટળે છે એ જીવ નિયમથી વિનયવંત થાય છે, અને જે જીવ નિયમથી વિનયવંત થાય છે, કારણ કે વિનય એ મૂળ હેતુ માર્ગનો છે. માર્ગ એટલે કે મોક્ષ માર્ગનો મૂળ હેતુ એટલે કારણ એ વિનય છે. જે વિનય ભાખ્યો શ્રી વિતરાગ, વિતરાગ પરમાત્માએ જે વિનયનો માર્ગ ભાખ્યો છે એ જ ખરેખર મોક્ષનો મૂળ માર્ગ છે. વિનય, વિનયનો અર્થ શું થાય એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. જો ઘણી સરસ ચર્ચા છે આ અહીંયા પણ, જે જો 19 નંબરની ગાથા, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. હવે અહીંયા શું કહે છે, જો ગુરુદેવશ્રી કહે છે જ્યાં જ્યાં જે જે કૃપાળુદેવે જ કીધું છે, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું. તે અહીંયા જે અપેક્ષા છે એ અપેક્ષાને આપણે બરાબર સમજવાની છે. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, જે શિષ્યએ સદગુરુનો ઉપદેશ પામ્યો, અંદરમાં પોતાનું ઉપાદાન જાગૃત થયું, પોતાના આત્માના દર્શન થયા, પોતાનો અંદરનો પુરુષાર્થ વધ્યો અને ઉગ્ર પુરુષાર્થ વડે જે શિષ્યએ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી એટલે એ હવે અરિહંત થઈ ગયા, કેવળ જ્ઞાની થઈ ગયા, પૂર્ણ વિતરાગી થઈ ગયા. જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, સદગુરુએ જે ઉપદેશ આપ્યો, સ્વપરની જે ભિન્નતા બતાવી, બે દ્રવ્યની જે જુદાઈ બતાવી, રાગ અને જ્ઞાન જુદા છે એવી બે તત્વની જે ભિન્નતા બતાવી, એ ભિન્નતાનું જ્ઞાન કરીને, અંદરમાં લીન થઈને, આત્મપ્રતીતિ કરીને, આત્મજ્ઞાન કરીને, આત્મસ્થિરતા વડે કેવળ જ્ઞાન પામ્યા, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. ઘણીવાર એવું આપણે સાંભળ્યું છે ને કે 10-10 હજાર મુનિરાજોનો સંગ હોય અને જે આચાર્ય પદે 20-20, 30-30 વર્ષથી જે બિરાજમાન હોય, 6-7 ગુણસ્થાનમાં ઝૂલતા હોય, અને 2-4 વર્ષ પહેલાં કોઈ નવ દીક્ષિત મુનિરાજ દીક્ષા લઈને સંઘમાં પ્રવેશ્યા હોય, અને એ મુનિરાજ જે આચાર્યનો ઉપદેશ છે, ઉપાધ્યાય પરમેશ્વરીનો ઉપદેશ છે, એ ઉપદેશને સાંભળીને અંદરમાં પોતાના આત્મામાં લીન થઈને એ ગુરુની પહેલા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે કે નહીં? ભલે શિષ્યના સ્થાને છે, ગુરુ ગુરુના સ્થાને છે, પરંતુ જેનું ઉપાદાન અંદરમાં જાગૃત થાય, જે અંતરંગ પુરુષાર્થ ઉપાડે અને આત્મલીનતા વડે શપક શ્રેણી માંડી શુક્લ ધ્યાન દ્વારા ચાર ઘાતી કર્મનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય પ્રગટ કરવામાં પ્રત્યેક આત્મા સમર્થ છે કે નહીં? તો કહે છે કે એવો જે શિષ્ય ગુરુનો ઉપદેશ સાંભળીને, સાત તત્વનું સ્વરૂપ સમજીને, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજીને, એક એક પર્યાયની ક્રમબદ્ધતાનું સ્વરૂપ સમજીને, કરતા ભાવ તોડી, એકત્વ ભાવ તોડી, મિથ્યા ભાવ તોડી, રાગદ્વેષના ભાવને છોડીને અંદરમાં જે પૂર્ણતા લીન થયો, અને એવો લીન થયો, એવો લીન થયો કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, તો કેવળ જ્ઞાની પરમાત્મા થઈ ગયા પછી પણ એમની જે વાણી છે એ વાણીમાં સામે બેસેલા સમોષણમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આપને કેવળ જ્ઞાન કોના નિમિત્તે થયું, આપના છદ્મસ્થ અવસ્થામાં ગુરુ કોણ હતા, આપને કોના નિમિત્તે માર્ગ મળ્યો, તો એમની વાણીમાં પણ ભૂતકાળમાં છદ્મસ્થ અવસ્થામાં જે એમના ઉપકારી જ્ઞાની ધર્માત્મા છે, જેમનો ઉપદેશ સાંભળીને એમને કેવળ જ્ઞાન થયું છે, આત્મજ્ઞાન થયું છે, આત્મભાન થયું છે, તો એવા કેવળ જ્ઞાની પરમાત્મા પણ પોતાની વાણીમાં પૂર્વ ભૂત નૈગમ નહીં દ્વારા એ ગુરુનું નામ, એ આત્મજ્ઞાની આચાર્યનું નામ, ઉપાધ્યાયનું નામ એમની વાણીમાં આવશે. કોઈ વિકલ્પ આત્મક વિનય નથી. વંદ્ય વંદક ભાવ તો છઠ્ઠા ગુણસ્થાન સુધીનો છે કે સામે ગુરુ છે ને અહીંયા શિષ્ય છે ને વંદન કરે છે ને વંદ્ય છે, પૂજ્ય છે. એવા જે પૂજ્ય ગુરુનો જે વિનય મન વચન કાય દ્વારા, વિકલ્પ દ્વારા, રાગ દ્વારા, ભક્તિ દ્વારા તો છઠ્ઠા ગુણસ્થાન સુધી છે, એના પછી તો નિર્વિકલ્પ દશા છે. ગુરુ રહ્યા છદ્મસ્થ પણ વિનય કરે ભગવાનનો અર્થ છે. ભગવાન પણ પોતાના કેવળ જ્ઞાનમાં પોતાના ભૂતકાળના ભવ છે કે ભૂતકાળના ગુરુ છે કે ભૂતકાળની દશા છે કે ભૂતકાળનું જે આખું ચિત્રણ છે એને પોતાના કેવળ જ્ઞાનમાં દર્શાવે છે. એનું નામ છે વિનય કરે ભગવાન. વિનય કરે ભગવાન એટલે કોઈ વિકલ્પાત્મક વિનયની વાત નથી. વિતરાગી પરમાત્મા શું વિકલ્પાત્મક વિનય કરશે? નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન છે. નિર્વિકલ્પ સ્વરૂપમાં લીન છે એવા કેવળિયાની પરમાત્માની પણ દિવ્ય ધ્વનિમાં સામે કોઈએ પ્રશ્ન પૂછ્યો સભામાંથી, સમોશરણમાં કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આપના ગુરુ કોણ હતા, આપને કોના વડે કેવળ જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, આ માર્ગમાં કેવી રીતના આવ્યા, કોના વડે દીક્ષા લીધી, તો એ પ્રકારે જ્યારે પ્રશ્ન ઉત્તર કરવામાં આવે તો એમના કેવળ જ્ઞાનમાં જે જણાઈ રહ્યું છે સ્પષ્ટપણે, કારણ કે ત્રણ કાળ ત્રણ લોકના સમસ્ત પદાર્થોને અને પોતાની ભૂતભાવીને બધાની ભૂતભાવી વર્તમાન આવી સમસ્ત ગુણ પર્યાય વત આખા લોકાલોકનું જ્ઞાન જેને વર્તે છે કેવળ જ્ઞાન છે, તો એમના કેવળ જ્ઞાનમાં એમનો જે ભૂતકાળ આવે છે એ ભૂતકાળને જેમ છે એમ દર્શાવે છે. એમને અગર કોઈ પૂછે પ્રશ્ન કે આપ સિદ્ધ દશા ક્યારે પામશો, તો એમના કેવળ જ્ઞાનમાં અરિહંત અવસ્થામાં એમની સિદ્ધ દશા પણ દેખાય છે, તે સિદ્ધ દશાનું પણ વર્ણન કરશે. કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આપને સિદ્ધ દશા ક્યારે થશે, આપ અરિહંતમાંથી સિદ્ધ ક્યારે થશો, આપ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી રહિત ક્યારે થશો, તો એનું પણ વર્ણન આવશે. જેવી રીતના મહાવીર ભગવાનના ભાવમાં, સિંહના ભાવમાં મહાવીર ભગવાને બે મુનિરાજનો ઉપદેશ સાંભળીને મોક્ષ માર્ગની યાત્રા ચાલુ થઈ, તો કોઈએ પ્રશ્ન પૂછ્યો, અગર તમે પ્રશ્ન પૂછ્યો, મેં પ્રશ્ન પૂછ્યો કે આપને સમ્યક દર્શન કોના નિમિત્તે થયું, તો એ બે મુનિરાજનું વર્ણન કરશે, એ બે મુનિરાજની વાત કરશે, બે મુનિરાજની વાત વાણીમાં આવશે, બે મુનિરાજના નામ આવશે. બે મુનિરાજ આકાશગામી ચારણ બુદ્ધિધારી હતા અને સિંહના ભાવમાં હું હતો અને હરણને પાડીને ખાઈ રહ્યો હતો અને પછી ઉપદેશ સાંભળ્યો અને વિશુદ્ધિ અંદરમાં થઈને પાંચ લબ્ધિપૂર્વક સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એ પ્રકારે એ વાણીમાં એ વિનયનો ભાવ આવશે. કેમ? કારણ કે એ સમ્યક દર્શનમાં નિમિત્ત બૈના છે બે મુનિરાજ. કેટલી સરસ ગાથા છે, આનો ભાવ બરાબર સમજવો. જે સદગુરુ ઉપદેશથી, જો મેં તમને પહેલા પણ કીધું હતું, સદગુરુ સંબંધીની આખી ગાથાઓ છે 23 નંબરની ગાથા સુધી, પછી મતાર્થીના લક્ષણ ચાલુ થાય છે 24 નંબરની ગાથા, આખો વિષય બદલાય છે. 23 નંબરની ગાથા, મતલબ 9 નંબરની ગાથા કે 10 નંબરની ગાથાથી સદગુરુનું સ્વરૂપ પ્રારંભ થયું છે. તો સમજાય આ ગાથાનો અર્થ? સમજાયો? જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન તો પોતાના ઉપાદાનથી પામે છે, પોતાના આત્મામાં લીન થઈને પામે છે, પરંતુ સામે સદગુરુ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યક્ષ નિમિત્ત તરીકે છે. અધિગમત સમ્યક દર્શનની વાત આવે છે, નિસર્ગત સમ્યક દર્શનની વાત આવે છે, તો એ વાતમાં બધી વાત આવે છે ને કે ભવમાં કોઈ પ્રત્યક્ષ ગુરુના ઉપદેશથી કોઈને આત્મજ્ઞાન થાય. આત્મજ્ઞાન તો પોતાના આત્મામાં લીન થવાથી થશે, પોતાના આત્માને ઓળખવાથી થશે, પણ એ આત્માનું સ્વરૂપ સમજાયું પણ. આ કાળમાં આપણને પૂજ્ય ગુરુદેવ શ્રી કહાન ગુરુદેવે 7 તત્વ 9 પદાર્થ 85 કાય 6 દ્રવ્યનું સ્વરૂપ ન સમજાયું તો આપણને કેવી રીતના સમજાય? સમય સારજીની એક એક ગાથાના જે રહસ્ય ખોલીને આપણી સામે મૂક્યા છે, એક એક શ્લોક, એક એક ગાથા, એક એક ટીકાના, એક એક ભાવાર્થના શબ્દ 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 એક એક શબ્દનો અર્થ કેટલો ઉપકાર છે ગુરુનો. કોઈ એક આંધળો વ્યક્તિ હોય, નેત્રહીન વ્યક્તિ હોય, કોઈ રોડ ક્રોસ કરાવે એને તો પણ એમને આખું જીવન એનો ઉપકાર ભાસે છે. કોઈ ડોક્ટરે શરીરનો રોગ દૂર કર્યો હોય તેનો ઉપકાર ભાસે છે. એક એક ભવમાં થોડી સહાયતા કોઈએ કરી તો ઉપકાર ભાસે છે. કાં તો અનંત ભવ તાળવામાં, એનો અંત લાવવામાં, જન્મ મરણનો અંત લાવવામાં જે ગુરુએ ઉપદેશ આપીને સ્વરૂપ સમજાવીને અંદરમાં ઉપાય બતાવ્યો છૂટવાનો, સ્વરૂપ બતાવ્યું, સ્વરૂપ દર્શાવ્યું, સ્વરૂપનું જ્ઞાન કરાયું, હું કોણ છું એનું જ્ઞાન કરાયું, તારામાં શું ભરેલું છે એનું જ્ઞાન કરાયું, તું જન્મ મરણથી રહિત છે એનું જ્ઞાન કરાયું, તું અજર અમર તત્વ અનાદિ અનંત શાશ્વત નિત્ય ટકવાવાળો ધ્રુવ પદાર્થ છે એનું જ્ઞાન કરાયું, તો એ ગુરુનો ઉપકાર કેમ નહીં ભાસે? એ ગુરુનો ઉપકાર શિષ્યને કેમ નહીં ભાસે? એનો વિનય અંદરમાં કેમ નહીં આવે? વિનય એટલે ભક્તિ, વિનય એટલે ખરેખર બહુમાન, વિનય એટલે ખરેખર એ ગુરુના માર્ગે ચાલેલો જે શિષ્ય છે. ખરેખર તો નિશ્ચય વિનય તો પોતાના આત્મામાં લીન થવું એ નિશ્ચય વિનય છે. અને જેને અંદરમાં નિશ્ચય વિનયનો ભાવ પ્રગટ થયો છે એને બહારમાં વ્યવહાર વિનયનો ભાવ આવ્યા વગર રહે નહીં. હવે આ કેવળિયાની પરમાત્મા થઈ ગયા છે તો કોઈ વિકલ્પાત્મક વિનયની વાત નથી, પરંતુ આ રીતે ગુરુદેવશ્રી આખો એનો અર્થ ખોયેલો છે. તમે પ્રવચન વાંચો, તમને બધી વાત મળશે. ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે વાત કરું છું. આ ગાથાનો અર્થ ગુરુદેવશ્રીએ આ પ્રમાણે ખોયેલો છે કે કેવળ જ્ઞાનમાં પૂર્વના ભાવમાં એમના પોતાના જે ગુરુ છે એ ગુરુ સંબંધીનું વિવેચન વાણીમાં આવે છે, કારણ કે જ્ઞાનમાં આવે છે, અને સામે કોઈ પ્રશ્ન પૂછે તો એ રીતે ઉત્તર આપવામાં આવે છે. તો એ રીતે 19 નંબરની ગાથા, જે સદગુરુ ઉપદેશથી, આ દેશના લબ્ધી, સદગુરુનો ઉપદેશ એ દેશના, અને અંદરમાં એ ઉપદેશ ઉતરો તો એ લબ્ધિ, અને એ લબ્ધિ પ્રગટ થઈ તો એ દેશનાનો જે સાર છે, એનો જે ભાવ છે, એનો જે મર્મ છે, એ મર્મ સમજાતા અંદરમાં આત્મજ્ઞાન થયું, અને આત્મજ્ઞાન થયું અને આગળ અંદરમાં સ્થિરતા વધી, સ્થિરતા વધતા વધતા કેવળ જ્ઞાન થયું, તો કેવળ જ્ઞાન થયા બાદ પણ વાણીમાં પૂર્વના ભવના ગુરુ સંબંધીનો વિનયનો ભાવ અર્થ, એનો અર્થ છે વિનય કરે ભગવાન. આનો અર્થ અન્યથા નહીં લેવો, આનો અર્થ બરાબર સમજવો, વિનય કરે ભગવાનનો અર્થ શું છે. સમજાય છે? બહુ એક એક ગાથા બહુ માર્મિક છે, એક એક ગાથા બહુ સરસ છે. એક એક ગાથાનું કલાકો ચિંતન મંથન કરી શકે. બસ એક ગાથા લો, જે સદગુરુ ઉપદેશ થી. હવે સદગુરુનો ઉપદેશ શું છે? રાગમાં ફસાવો સદગુરુનો ઉપદેશ નથી. આપણે જે પર પદાર્થમાં સુખ બુદ્ધિ માની બેઠા છે એ સદગુરુનો ઉપદેશ નથી. સદગુરુનો ઉપદેશ તો એ છે કે તારા અંદરમાં તારું સુખ ભરેલું છે, તું એ સુખને જો, તું એ સુખનો વિશ્વાસ કર. એક સુખ સ્વભાવી કારણ પરમાત્માનો વિશ્વાસ કર. તું અંદરમાં વિશ્વાસ કર કે તું પરમાત્મા છો, તું વર્તમાનમાં ભગવાન છો, તું વર્તમાનમાં પરમાત્મા છો, તું વર્તમાનમાં પરિપૂર્ણ છો, તું નિરપેક્ષ છો, તું શુદ્ધ છો, તું અનાદિ અનંત છો, તારામાં કોઈ કમી ખામી ઓછપ અધુરાશ નથી. આ સદગુરુનો ઉપદેશ છે. સદગુરુનો ઉપદેશ આપણને સ્વાધીન બનાવે છે. સ્વાધીનપણાનો ઉપદેશ આપે સદગુરુ, પરાધીનપણાનો ઉપદેશ આપે સદગુરુ નહીં. સદગુરુ પરના આધીન ન કરે શિષ્યને, રાગના આધીન ન કરે શિષ્યને, ઉદયના આધીન ન કરે શિષ્યને, ઇન્દ્રિયોના આધીન ન કરે, ઇન્દ્રિય જ્ઞાનના આધીન ને, સૂક્ષ્મ જ્ઞાનના આધીન ને, ખ્યાતિ લાભ પૂજાના આધીન ન કરે. સદગુરુ તો પોતાને પોતાના, શિષ્યને પોતાના સ્વભાવના આધીન કરે, પોતાના સ્વભાવના આધીન કરે. એક 2 વર્ષનો બાળક કે જે પણ એની ઉંમર હોય ચાલતા થવાની, તે ચાલે અને કોઈનું અવલંબન વગર, કોઈનો હાથ, મમ્મીનો હાથ પકડ્યા વગર, કોઈને પકડ્યા વગર અગર એ ચાલે છે સ્વાવલંબનપણે, એ અગર એ સ્વાધીનપણે ચાલે છે, 2 કદમ પણ આગળ, 2 ડગલા આગળ ભરે છે, તો પણ માતા પિતા ખુશ થઈ જાય છે કે આજે મારો બાળક જાતે ચાલ્યો, આજે મારો બાળક ચાલતા શીખ્યો, આજે કોઈની સહાયતા અને કોઈના આશ્રય વગર ચાલ્યો. તો સ્વાધીનપણું તો બધાને ગમે છે. આજે 20 વર્ષનો થઈ ગયો, 22 વર્ષનો થઈ ગયો, પોતાનો વ્યાપાર ચાલુ કરી નાખ્યો, ભણવાનું પૂરું થઈ ગયું, જોબ લાગી ગઈ, કમાવા લાગ્યો, પગભર થઈ ગયો, પગભર થઈ ગયો, પગભર થઈ ગયો. એવી રીતના સદગુરુ આપણને પગભર કરે છે, આપણને આપણા સ્વાધીન કરે છે, આધીન કરે છે. તું તારા આધીન થા, તું તારા સ્વાધીનપણાના સ્વભાવનો વિશ્વાસ કર કે તું કેવો સ્વાધીન તત્વ છે. તારામાં કોઈ રાગ, તારામાં કોઈ વિભાવનો પ્રવેશ નથી. કોઈ રાગાદી ભાવના આશરે તું સુખી નહીં થાય, વિભાવના આશરે તું સુખી નહીં થાય, પરના આશરે સુખી નહીં થાય, ઇન્દ્રિયના વિષયના ભોગોના આશરે તું સુખી નહીં થાય. તને સુખની પ્રાપ્તિ થશે તો તારા આત્માના આશરે જ થશે. તો આ રીતે 19 નંબરની ગાથા, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. એવો માર્ગ વિનય તણો, અહીંયા વિનય સંબંધીની ચર્ચા છે. અંદરમાં પણતી પોતાના આત્માનો આશ્રય લે એ નિશ્ચય વિનય છે. એ નિશ્ચય તપ, વિનય નામનો તપ છે, વિનય નામનો વ્રત છે, વિનય નામનું ધ્યાન છે, વિનય નામની વિતરાગ પણતી છે, જે પોતાના વિતરાગ સ્વભાવમાં આશ્રય લે છે, એ જ ખરો વિનય છે. અને આ વિનય અંદરમાં પણતી પોતાના દ્રવ્યનું બહુમાન કરે એ જ સાચો વિનય છે. પોતાના નિજ દ્રવ્ય કારણ પરમાત્માનું બહુમાન કરે, ભક્તિ કરે, એમાં લીન થાય, એમાં તલ્લીન થાય, એમાં ઠઈ ઠામ થાય, એ જ ખરેખર વિનય છે. એવો વિનયનો માર્ગ ગુરુએ ભાખ્યો છે, ભગવંતોએ ભાખ્યો છે. પોતાના એક જ વાત છે, પ્રણતિ અંતર્મુખ થઈને પોતામાં ઠરી ઠામ થાય, એ જ વિનય છે, એ જ સાચો ધર્મ છે, એ જ સાચી પૂજા છે, એ જ નિશ્ચય સ્તુતિ છે, એ જ નિશ્ચય સ્વાધ્યાય છે, એ જ નિશ્ચય ભક્તિ છે, એ જ પરમાર્થ ભક્તિ છે. એના સિવાય ખરેખર બીજું બધું વ્યવહાર છે. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય, કોઈ સુભાગ્ય ભાગ્યશાળી જીવ જ આવો મૂળ હેતુ, મૂળ માર્ગનું જે કારણ છે, વિનયનો ભાવ છે, સાચો વિનય છે. એ વિનયનું સ્વરૂપ જ્યારે કોઈ ભાગ્યશાળી જીવ સમજે છે તો એનો મોક્ષનો માર્ગ પ્રારંભ થાય છે, અને ખરેખર એને વિતરાગ વચનનો વિશ્વાસ થયો કહેવાય છે. શું છે વિતરાગ? વિતરાગ પરમાત્માની દેશના શું છે, ઉપદેશ શું છે? શું ભાક્યું શ્રી વિતરાગ? શું ભાક્યું? એવો માર્ગ વિનય તણો. વિનય, વિનય મૂળ હેતુ, વિનય એ માર્ગનું મૂળ કારણ છે. જે ખરેખર વિનયવંત છે, જેની પણતી કોમળ છે, વિશુદ્ધ છે, માન આદિ ભાવ કશાય આદિ ભાવથી રહિત છે, એ જ સાચો અંદરમાં આત્માનો વિનય કરી શકશે, અને એ બહારમાં દેવશાસ્ત્ર ગુરુ અને જ્ઞાની ધર્માત્માનો વિનય કરી શકશે, જેના અંદરમાં કોઈ માન નથી, ખ્યાતિ લાભ પૂજાની કોઈ અપેક્ષા આકાંક્ષા નથી. એવો જ જીવ ખરેખર વિનયવંત છે. જેવી રીતના ફળ પાકી જાય ને, ફળ પાકી જાય ને, તો એ ઝાડ ઉપર લટકતું હોય તો એ ઝૂકે, પાકેલું ફળ હંમેશા ઝૂકે અને પછી એ નીચે પડે. તો એવી રીતના જેની પણતીમાં વિનય છે, જે જીવ ઝૂકતા શીખે છે સામે ગુરુ સમક્ષ અને અંદરમાં પોતાના આત્મા સમક્ષ, જે પણતી ઝૂકતા શીખે છે, વિનયવંત પણતી, જેની અકળ મટી ગઈ છે, જેનો માનનો ભાવ નષ્ટ થઈ ગયો છે, જેને અંદરમાં કોઈ કશાયની પુષ્ટિ નથી કરવી, જેને અંદરમાં સંસારનો વધારો નથી કરવો, જેને ખ્યાતિ લાભ પૂજાથી દૂર રહેવું છે, પ્રશંસા આદિથી દૂર રહેવું છે. કોની પ્રશંસા? આ વાણીની પ્રશંસા કોઈ કરે એ મારી પ્રશંસા છે? કોઈ ભક્તિ સારું ગાતી હોય, ગાતું હોય કોઈ વ્યક્તિ, તો એ ભક્તિ ગાવાવાળા વ્યક્તિની પ્રશંસા, એ વ્યક્તિની, એ જીવની પ્રશંસા છે? એ અવાજ, એ શબ્દ, એ ભાષા વર્ગણા, એ કોઈ જીવનું કાર્ય છે? એ જીવ એને ગાવાવાળો છે, જીવ બોલવાવાળો છે, જીવ લખવાવાળો છે? સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે આ ટીકાનો એકે શબ્દ નથી લખ્યો. પદની રચના સ્વયમેવ થઈ ગઈ, શબ્દની રચના થઈ ગઈ, ગાથાઓ ગ્રંથોની રચના થઈ ગઈ, ટીકાઓની રચના થઈ ગઈ. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર આચાર્ય દેવે તો કાંઈ નથી કહ્યું, આ બધાનો જ્ઞાતા છે. એ રીતે જે વિનયવંત છે, વિનય એટલે જેની પ્રણતિ કોમળ છે, મૃદુ છે, સરળ છે, સરળ મોક્ષ માર્ગમાં ક્ષયોક્ષમની અધિકતા નથી, સરળતાની અધિકતા છે. ક્ષયોક્ષમની અધિકતા નથી, ક્ષયોક્ષમની અધિકતાનો માર્ગ નથી, આ સરળતાની અધિકતાનો માર્ગ છે. જેના જીવનમાં અધિક સરળતા છે, અધિક વિશુદ્ધિ છે, જેના જીવનમાં અધિક ગંભીરતા છે, અધિક વૈરાગ્ય છે, વૈરાગ્યની અધિકતા છે, વિશુદ્ધિની અધિકતા છે. ક્ષયોક્ષમ જ્ઞાનની અધિકતા નહીં, વાણીની અધિકતા નહીં, પરંતુ વિશુદ્ધિની અધિકતા, સરળતાની અધિકતા, વિનયની અધિકતા. કોઈ પણ પ્રસંગમાં આત્માના આશ્રયે, તત્વના આશ્રયે, ગુરુના આશ્રયે જે વિનયવંત થાય છે, જે સામે ઝૂકવા તૈયાર થાય છે, ક્ષમા માંગવા તૈયાર થાય છે, ક્ષમા કરવા તૈયાર થાય છે, એ જીવ વિનયવંત છે. વિનયની હજારો પરિભાષા આપણે અલગ અલગ રીતે સમજી શકીએ. વિનય એક એવી પાત્રતા છે કે જે જીવની પ્રણતિને કોમળ બનાવે છે. જે વિનયવંત છે એના અંદરમાં તત્વ બહુ સરળતાથી ઉતરે છે, એક એક સિદ્ધાંતનો સરળતાથી સ્વીકાર કરે છે, કારણ કે વિનયવંત બનીને બેઠો. અરે ગલુડિયાની જેમ ચાર ચાર જ્ઞાનના ધારી, ગંધર પરમાત્મા સોદરમાં ઇન્દ્ર ત્રણ જ્ઞાનના ધારી, ગંધર પરમાત્મા દ્વાદશાંગના પાટી, વિનયવંત થઈને ગલુડિયાની જેમ ભગવાનની વાણી સાંભળે છે. વિનય, વિનય એ ખરેખર વિદ્યાનું મૂળ છે. વિનયવંત જીવ મોક્ષ માર્ગમાં શીઘ્ર આગળ વધે છે. વિનયવંત જીવની કશાય ગળતી જાય છે, મોના મૂળિયા હલતા જાય છે, રાગ દ્વેષ મૂળમાંથી નષ્ટ થતા જાય છે. એ વિનયવંત જીવ એક દિવસ શપક્ષેણી માંડી શુક્લ ધ્યાન દ્વારા એ મોક્ષની પ્રાપ્તિ કરે છે, અરિયન દશાની પ્રાપ્તિ કરે છે, સિદ્ધત્વની પ્રાપ્તિ કરે છે. ખરો વિનયનો ભાવ છે એ જીવને મોક્ષ માર્ગમાં ખૂબ શીઘ્રપણે આગળ વધારે. જે જીવને કોઈ પણ પ્રકારનો કરતા ભાવ નથી પોષાતો, ઉદયનો પ્રસંગ આવે, કોઈ પ્રતિકૂળતા આવે, કોઈ અનુકૂળતાના ઢેર લાગી જાય, કોઈ પુણ્યનો ઉદય હોય, પાપનો ઉદય હોય, પરંતુ એમાં સમતા ભાવ રાખે છે, સાક્ષી ભાવે પ્રણમે છે, વિનયવંત જીવ છે. વિનય એટલે આજ્ઞાકારી જીવ, જે જેની અંદરમાં વિનય છે એ ગુરુની આજ્ઞાને, આજ્ઞામાં રહેશે, ગુરુની આજ્ઞાને સ્વીકારશે. જીસે પંત ચલે ભગવંત વહી આચર્ય, તો વિનયનું બહુ મહત્વ છે મોક્ષ માર્ગમાં. વિનય નામનો એક તપ છે, વિનય નામનું એક વ્રત છે, વિનય નામનું એક ધ્યાન છે. વિનય, વિનય એ ઉત્કૃષ્ટ ધર્મ છે. વિનય એટલે અંદરમાં ઝૂકવું, વિનય એટલે બહારમાં ઝૂકવું, વિનય એટલે ખરેખર ઝૂકતી પ્રણતિ, વિનય એટલે કે જે પ્રણતિમાં કશાય ગળતો જાય છે વિનયવંત છે, જેની કઠોરતા મટતી જાય છે વિનયવંત છે, જેની નિશંકતા વધતી જાય છે વિનયવંત છે. વિનયવંત જીવ બહુ જ સરળતાથી માર્ગને ગ્રહણ કરશે, એક એક વાતને અપનાવશે, એનું જીવન એ રીતે બનાવશે, એનું આચરણ એ રીતે પાલશે. ચારે અનુયોગનો સુમેળ જેના જીવનમાં છે એ વિનયવંત જીવ છે, એ વિનયવંત જીવ છે. જે નિશંક છે એ વિનયવંત છે, વિનયવંત નિયમથી નિશંક, અને નિશંક જીવ નિયમથી વિનયવંત હોય છે. તો એ રીતે બહુ સરસ આ ગાથા છે, 20 નંબરની ગાથા. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. વિનયનો માર્ગ ભાખ્યો, વિનયનું સ્વરૂપ સમજાયું, વિનયવંત જીવનું સ્વરૂપ સમજાયું. એની પ્રણતિ કેવી હોય, એની શ્રદ્ધા કેવી હોય, એની દ્રઢતા કેવી હોય, એની નિશંકતા કેવી હોય, એની સમજણ કેવી હોય, એની કોમળતા કેવી હોય, એની વિશુદ્ધિ કેવી હોય, એની પાત્રતા કેવી હોય, એની પવિત્રતા કેવી હોય, એની યોગ્યતા, એની તૈયારી કેવી હોય વિનયવંત જીવની, એ વિતરાગ ભગવાને ભાખ્યું. સોગાનીજી વિનયવંત જીવ હતા, માતાજી વિનયવંત જીવ હતા. વિનય આહાહા, જે આપ્યું છે ગુરુદેશી આપ્યું છે, એક એક વાણીમાં, ભાષામાં, શબ્દમાં, વાક્યમાં ગુરુનો ઉપકાર જેને વર્તે છે વિનયવંત જીવ. જેને પોતાની કોઈ અકડ નથી કે હું મારાથી સમજ્યો, મેં મારાથી સમજ્યું, સમજાય છે, મારા જ્ઞાનથી મને જ્ઞાન થયું, એમ નહીં, ગુરુથી મને જ્ઞાન થયું. એટલો વિનય, ગુરુથી જે પણ છું આજે ગુરુના કારણે છું, જે પણ છું આજે ગુરુથી વાત સમજાય છે, જે પણ છું આજે ગુરુએ માર્ગ બતાવ્યો છે, ગુરુએ આજે સ્વરૂપ સમજાવ્યું છે તો સમજાયું, ને તો આપણને કેવી રીતના સમજાવ. આપણને કેવી રીતના સમજાત કે આપણે કોણ છે, આપણને કેવી રીતના સમજાત કે આપણા અંદરમાં અનંત ગુણ છે, અનંત શક્તિ છે, અનંત સામર્થ્ય છે, પરદ્રવ્યથી હું ભિન્ન છું, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મારામાં નાસ્તિ છે, મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મારામાં અસ્થિ છે, હું મારાથી છું, હું એક સ્વાધીન નિરાવલંબી સ્વતંત્ર એવો એક અદ્ભુત તત્વ છું એવું સમજાત કેવી રીતના અગર ગુરુ ના સમજાવત તો આ રીતે જે ઉપકાર અંદરથી ભાસે છે, જે અંદરથી જ્ઞાનમાં વિવેક કામ કરે છે, એ વિનયવંત જીવ અત્યંત વિવેકી હોય છે. તો એ રીતે 20 નંબરની ગાથામાં આપણે વિનયનું સ્વરૂપ જોયું, એવો વિનયનું સ્વરૂપ જોયું, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય, કોઈ ભાગ્યશાળી જીવના નિશ્ચય મોક્ષ માર્ગ સમજશે. તમે વિચારો આખા દુનિયામાં કેટલા જીવો છે, કેટલા લોકો છે, કેટલા મનુષ્ય છે, પરંતુ કોઈ ભાગ્યશાળી જીવના કાનમાં વાત પડે છે. રાગથી જ્ઞાન જુદું છે, જ્ઞાન જ્ઞાનથી છે, જ્ઞાનમાં કોઈ જ્ઞે નથી, જ્ઞેમાં કોઈ જ્ઞાન નથી, જ્ઞાનમાં જ્ઞેનો માત્ર પ્રતિભાસ થાય છે, જલકન થાય છે, એવું જ્ઞાન જ્ઞેની જુદાઈ છે, રાગ અને જ્ઞાનની જુદાઈ છે. બે દ્રવ્યની ભિન્નતા છે, એક એક દ્રવ્યની સ્વાધીનતા છે, સ્વતંત્રતા છે, દ્રવ્યનું પર્યાયનું સ્વરૂપ છે, નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ છે, નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ છે. કોણ સમજે છે? સુભાગ્ય, જે સુભાગ્ય જીવ છે એના, ભાગ્યશાળી જીવ છે એના કાને વાત પડશે. બુદ્ધે શીખે છે ને, કાને વાત પડી પણ દુર્લભ છે. વિચારો આવા ગુંડાવસર પીણી પંચમ કાળમાં જે સત્ય સનાતન ચાલતો આવતો માર્ગ છે, જે આચાર્ય પરંપરા છે, જે મૂળ તત્વ છે, જે મૂળ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન વાણીમાં થયું છે, ઓમ ધ્વનિમાં થયું છે, ગંધર પરમાત્માએ જીલ્યું છે, આગળ આચાર્ય પરંપરા સુધી પહોંચાડ્યું, અનુભવ કરીને પ્રમાણ કર્યું, લિપિબદ્ધ કર્યું ને આપણા સુધી આખો માર્ગ જ્ઞાનીઓ દ્વારા વિદ્વાનો દ્વારા આવ્યો, તો આપણા કેટલા ભાગ્ય, આપણો કેટલો મહાન પુણ્યનો સાતિશય પુણ્યનો ઉદય છે. સમજો કે આપણને આ વાત સમજવા મળી આવા કારણે, આપણને આપણું સ્વરૂપ સમજવા મળ્યું. અગર આ સ્વરૂપ ન સમજાયું હોય તો ઉદયના પ્રસંગમાં કેવી રીતના ઉભાડે, અનુકૂળતા પ્રતિકૂળતાના પ્રસંગોમાં કેવી રીતના તટસ્થપણે, સમતા ભાવપણે, શાંત ભાવપણે, જ્ઞાતાદ્રષ્ટા ભાવપણે કેવી રીતના ઉભાડે. તો એ રીતે 20 ગાથા થઈ. હવે 21, અસદગુરુએ વિનયનો લાભ લહે જો કોઈ, જો કાંઈ મહામોહનીય કર્મથી બૂડે ભવ જળ માહી. બૂડે એટલે ડૂબે, ભવ જળ માહી એટલે અસદ ગુરુ નિયમથી શું કરે છે? તો કે તીવ્ર, સાંભળજો હવે અસદગુરુની વાત આવી. અહીંયા પહેલા સદગુરુની વાત આવી, હવે અસદગુરુ. જે સદગુરુના ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, હવે અસદગુરુ કે જે સાચા ગુરુ નથી, જેને અંદરમાં આત્મજ્ઞાન થયું નથી, જે ખરેખર આત્મજ્ઞાની આત્મદર્શી થયા નથી, એવા જે અસદગુરુ છે, એ અસદગુરુ શું કરે છે? કે પોતાની ઊંધી માન્યતાના કારણે શું કરે છે? તો કે જે શિષ્ય છે એના પાસે એ પોતાનું વિનય કરાવે છે, પોતાને ગુરુ મનાવડાવે છે, પોતાને ગુરુ માને છે, અંદરમાં માન કશાયનું પોષણ થાય છે. અમે તો ગુરુ છે, અમે તો ગુરુપદે છે. તમને સમજાય છે? ઘણા બધા જીવો આ વ્યામોહમાં પડ્યા છે. અમે ગુરુ છે, આ અમારા શિષ્ય છે, અમારી શિષ્યા છે, અમારો સંઘ છે, અમારા લોકો છે, અમારો સમાજ છે, અમારો સંઘ છે. પોઈન્ટ સમજાય છે? અને અંદરમાં માનનું પોષણ, અભિપ્રાયમાં માનનું પોષણ, ક્યાંય કરતા ભાવનું પોષણ, મોહ ભાવનું પોષણ કરીને જે લાભ લહે જો કોઈ, એટલે સામે શિષ્યનો લાભ લે છે, એની પાસે વિનય કરાવડાવે છે, કોઈ લૌકિક પ્રયોજનની સિદ્ધિ કરાવડાવે છે, પોતાના માનને પોષાવે છે, પ્રશંસા કરાવે છે, પોતાનું નામ જાહેર કરે છે, એના વ્યામોહમાં પડી જાય છે, તો એવા જીવ મહામોહનીય કર્મનો બંધ કરીને 484,00,000 યોનિઓમાં ભવ સમુદ્રમાં, ભવ જળમાં ડૂબે છે, બૂડે છે, એટલે કે રખડે છે. તમે જોવા બોલ બાલા ચાલી છે અસદગુરુ. એટલે ખરેખર તો આપણા જ્ઞાનમાં એવો વિવેક આપણે ઉત્પન્ન કરવો પડશે કે જેનાથી આપણે સદગુરુ અને અસદગુરુ વચ્ચેનો ફરક સમજી શકીએ. વિતરાગતા કી પોષક હી જીનવાણી કહેલાતી હૈ. અને જીનવાણી કોણે લખી છે? તો કે જે વિતરાગતાનું પોષણ કરે છે એવા ગુરુએ અગર લખી છે તો એ સદગુરુ છે, અધવાઈઝ એ અસદગુરુ છે. જે રાગનું પોષણ કરાવે, રાગમાં ધર્મ બનાવડાવે. જે શિષ્યને કે ભક્ત બની રહો, અમારી સેવા કરો, અમારી વિનય કરો, લાભ લે, ખોટો લાભ લે, સમાજનો લાભ લે, સમાજની વસ્તુઓનો લાભ લે, વ્યક્તિનો લાભ લે, વિનય કરાવડાવે, પૂજાવડાવે, ખ્યાલ આવે છે, પોતાનું નામ આગળ કરાવડાવે, તો એ રીતની જે અંદરની જે માન્યતાઓ છે, મિથ્યા કલ્પનાઓ છે, ભ્રાંતિઓ છે, અજ્ઞાન છે, અણસમજ છે, નાસમજ છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, પોતાના સ્વરૂપની ખબર નથી, અને આ નામ પ્રતિષ્ઠા ખ્યાતિ લાભમાં જે અટકીને અસદગુરુ જે શિષ્ય આદિનો લાભ લે છે, સેવા કરાવે, વૈયાવૃત્તિ કરાવે. તમે તો અમારા શિષ્ય છો, સેવા કરો, વૈયાવૃત્તિ કરો, સેવા કરો, અમારી સામે હાજર રહો, ગુરુનો વિનય તો હોવો જોઈએ, પોતાને ગુરુ મનાવડાવે. તમને કહે છે ગુરુદેવશ્રી કહાન ગુરુદેવ એટલી સ્પષ્ટતાથી ડંકાના ચોટે સત્યનું નિરૂપણ નિર્ભયપણે, એમની નિર્ભયતા પર આપણને ગર્વ છે, એમની નિશંકતા પર એમની નિશંકતા ઉપર અને નિર્ભયતા ઉપર અને સત્યનો જે અંદરનો પક્ષ હતો એના ઉપર આપણને ગર્વ હોવો જોઈએ. એક વસ્ત્રનો ધાગો જે ધારણ કરે છે અને પોતાને ગુરુ મનાવડાવે છે, કેવડાવે છે, એ બધા સદગુરુ નથી, અસદગુરુ છે, અને એકુ ગતિમાં જવાના છે. ગુરુદેશના શબ્દોમાં ગુરુદેશની વાણી સાંભળે આપણી તો હિંમત ન થાય બોલવાની, પણ આવા પંચમ કાળમાં, આવા હુંડાવસર પીણી પંચમ કાળમાં, જેને સદગુરુનું, સાચા ગુરુનું, સાચા નિર્ગ્રંથ ગુરુઓનું, સાચા દેવનું, વિતરાગી પરમાત્માનું શ્યાદવાદ વાણી દ્વારા પ્રરૂપિત અનેકાન ધર્મને સમજાવવાળા ગ્રંથોનું, શાસ્ત્રનું જે સાચું નિરૂપણ જેમણે કહ્યું છે, આપણા અનંત ઉપકારી કહાન ગુરુદેવ છે. કોઈના ડર વગર, કોઈના ભય વગર, કોઈ અપેક્ષા વગર, કોઈ આકાંક્ષા વગર, એમને શું અપેક્ષા હતી સમાજ પાસે? તો નીકળી પડ્યા હતા પોતાનું કાર્ય કરવા માટે, પોતાનું હિત કરવા માટે, પોતાના મનુષ્ય ભાવને સાર્થક કરવા માટે. સમયસાર જી હાથમાં આવ્યું, આ તો અશરીરી થવાનો ગ્રંથ છે અને મોક્ષમાં પ્રકાશક છે. એનો સાતમો અધિકાર છે ઉભ્યાભાસી, વ્યવહારાભાસી, નિશ્યાભાસી. આ બધા આભાસીનું સ્વરૂપ સમજી, સાંભળી, વાંચી, પોતાનું અંદરમાં ચિંતન મંથન કરી, અંદરમાં પોતાના સ્વરૂપનો નિર્ણય કરી, સમયસારજી ગ્રંથાધિરાજનો ગહન સ્વાધ્યાય કર્યા પછી અંદરનો સમયસારજી જોયો અને સત્યનું ભાન થયું, સતનું ભાન થયું, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું જ્ઞાન થયું, ભાન થયું, શ્રદ્ધાન થયું. એના પછી તો એમની પણટી એકદમ નિશંક થઈ ગઈ. કોઈનો ડર નહીં, કોઈનો ભય નહીં, સમાજની સામે સત્ય વસ્તુ મૂકવાનો સંકલ્પ, ઘોર પ્રભાવના નો એમનો એક ઉદય હતો. પવિત્રતા હતી, પુણ્ય હતું, વિશુદ્ધતા હતી, પાત્રતા હતી, વિનય હતો. કુનકુન આચાર્ય દેવ પ્રત્યે, આચાર્ય પરંપરા પ્રત્યે, સાચા દેવ પ્રત્યે, વિતરાગી પરમાત્મા પ્રત્યે કેટલો વિનયનો ભાવ! આ તો ત્રણ લોકના નાથના કોટના કાયદા છે. અફર નિયમો છે, આ ફરે નહીં બાપુ, આ ફરે નહીં. આ કોઈના કહેવાથી માનવાથી વસ્તુનું સ્વરૂપ બદલાય નહીં. હમણાં તો કેટલું ગુરુદેશી કે લોકો ધર્મ સમજતા નથી, ધર્મ કોને કહેવાય, ધર્મ છે શેમાં, ધર્મ કોના આશ્રય થશે, કોના આશ્રય તને શાંતિનો અનુભવ થશે, એની ખબર નથી જીવોને. બહુ સરસ ગાથા છે 21 નંબરની, મહામોહનીય કર્મથી દર્શન. જે ગ્રહિત મિથ્યાત્વનું પોષણ કરે છે, કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને માને છે, જે એમની અનુમોદના કરે છે, એમની ભક્તિ કરે છે, એમનો વિનય કરે છે, આંધળા આંધળી દોડ લાગી છે, અંધવિશ્વાસ છે, વિવેક કોઈ બેઠા છે, સત્ય અસત્યનો નિર્ણય કરવાની ક્ષમતા કોઈ બેઠા છે, એવા જીવો ખરેખર જે માને છે આવા કુગુરુ આદિને, એ પણ દર્શન મોનો બંધ કરે છે, ને જે મનાવડાવે છે, પોતાને ગુરુ મનાવડાવે છે, પદે પોતાને મોટો મનાવડાવે છે, એ પણ મહામોહનીય દર્શન મોહ મિથ્યાત્વનું પોષણ કરીને સંસારમાં ડૂબે છે. ઉપલ નાવ કીધું, છ ડાળામાં ઉપલ નાવ. ઉપલ નાવ એટલે પથ્થરની નાવ છે. પથ્થરની નાવ પોતે ડૂબે અને એમાં બેઠેલા લોકોને પણ ડૂબાડે. તો એ રીતે અહીંયા 21 નંબરની ગાથામાં કૃપાળુ દેવે એક આપણને બધાને પણ એક આપણે આમાં આપણે સમજીએ તો આપણે પણ થોડુંક બોલતા આવડી જાય, થોડુંક ક્ષયક્ષમ જ્ઞાન વધી જાય. હવે આપણી વાત કરીએ, થોડુંક વધારે સાંભળી લઈએ, સંભળાવી લઈએ, તો ક્યાંક આપણને પણ અંદરમાં એક જ્ઞાનનું મધ, એક ક્ષયક્ષમ જ્ઞાનનું મધ, ક્યાંક એ પ્રશંસા આદિનો લોભ, ક્યાંક એમાં ઇષ્ટપણું, ગમાનો ભાવ, કોઈ પ્રશંસા ન ગમે ન કરે તો અણગમાનો ભાવ, કોઈ પૂછે તો સારું લાગે, કોઈ ન પૂછે તો દુઃખ થાય, આ બધા ભાવો અંદરમાં આપણે પોતપોતાએ પોતપોતાના તપાસવા જોઈએ. આપણે ક્યાંય અંદરમાં માન આદિનું પોષણ તો નથી કરતા ને? ક્યાંય ક્ષયક્ષમ જ્ઞાનની અધિકતા તો નથી થઈ ગઈ? ક્યાંક શબ્દ અને વાણીના બલ પર તો પોતાને મહાન નથી માનવા મહિના ને? કોઈ પ્રશંસા કરે તો સારું લાગે એનો મતલબ અંદરમાં એ પ્રશંસાની મીઠાશ છે. અને પ્રશંસા કરે છે કોની? કે જે તું છે જ નહીં, એ વાણીની, એ ભાષાની, એ શબ્દની, એ ક્ષયક્ષમ જ્ઞાનની, એ ઉદ્યાદીન ઉદય ભાવની, એ મંદ કષાય આદિની, એ જળની ક્રિયાની પ્રશંસા કરે છે. અને એમાં તું અગર મોહિત થાય છે તો તું ક્યાંય દર્શન મોનો બંધ કરીને સંસાર વધારી તો નથી રહ્યો? એની તારે અંદરમાં બરાબર તપાસણી કરવી પડે. આપણા ઉપર વાત લઈએ તો આપણે આપણે આપણા ઉપર સમજીએ ને કે ક્યાંય આપણે પોતાને, ક્યાંય આપણા પદથી ઊંચા પદે આપણે અગર પોતાને માનવા માંડીએ, મનાવા માંડીએ, તો આપણે ખરેખર ખૂબ સાવધાન થવા જોઈએ. આપણા પદ, આપણી ભૂમિકાથી વધારે કોઈ આપણને સન્માન આપે તો આપણે સામેથી કેવું જોઈએ, અમારી આટલી ભૂમિકા નથી, કે આટલું બધો સન્માન અમને યોગ્ય નથી, અમે એના લાયક નથી, અમે એ પદે નથી, અમે હજીને યોગ્યતાએ નથી, એ પ્રકારે આપણી સાવધાની પણ અંદરમાં રહેવી જોઈએ. એટલે જ વિનયની વાત બહુ સરસ કહે છે. વિનય, વિનયવંતતા, ખૂબ જ્ઞાનમાં વિનય, શ્રદ્ધામાં વિનય, ચારિત્રમાં વિનય, ભાષામાં વિનય, આચરણમાં વિનય, પ્રણતિમાં, ઉપયોગમાં ખૂબ વિનય, ખૂબ વિનય, નમ્રતા, સરળતા, રુજુતા, લઘુતા, લઘુતા અંદરમાં પરિણતિમાં પામર. હું તો ક્યાં, અરે ક્યાં કેવળ જ્ઞાની પરમાત્માને ક્યાં, હું તો પામર છું પ્રભુ, આપની સામે આપ પ્રભુ છો. પર્યાયમાં જ્ઞાનનો વિવેક અને અંદરમાં દ્રષ્ટિનું તો જોર એવું કે હું તો આ બધી પર્યાયથી પાર એવો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. દ્રષ્ટિનું જોર અને જ્ઞાનમાં વિનય, જ્ઞાનમાં વિવેક, જ્ઞાનમાં પ્રતિક્રમણ, ખેદ, પ્રાયશ્ચિત, પશ્યાતા આદિનો, આદિ કરવાનો ભાવ, એ વિનય છે. મારાથી ભૂલ થઈ, મારો દોષ છે, મારો અપરાધ છે, કરવા યોગ્ય નહોતું, થઈ ગયું, કરવું ન જોઈએ, ભાવના આવવો જોઈએ. એ પ્રકારે અંદરથી જ પોતાના પ્રણામને જેમ સ્વાધ્યાય વધશે એમ પોતાના જ પ્રણામને ટટોલતા જવું જોઈએ, તપાસતા જવું જોઈએ, ચકાસતા જવું જોઈએ. અને જે દોષ, જે અપરાધ છે, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, હે પ્રભુ, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા. તો એ પ્રકારે 21 નંબરની ગાથા થઈ. અસદ ગુરુએ વિનયનો લાભ લહે, જો કોઈ વિનયનો લાભ લે, સમજાય છે, શિષ્યનો લાભ લે, ખોટો દુરુપયોગ કરે, સમાજનો દુરુપયોગ કરે, સમાજના પૈસાનો દુરુપયોગ કરે, વસ્તુઓનો દુરુપયોગ કરે, પોતાની સગવડતાનું પોષણ કરે, પોતાની સાતાનું પોષણ કરે, અનુકૂળતાનું પોષણ કરે, તો અહીંયા કહે છે મહામોહનીય કર્મથી બૂડે ભવ જડ માહી. અસદ ગુરુએ વિનયનો લાભ લહે જો કોઈ, ખોટો લાભ લેશો, મંદિરની એકે વસ્તુનો ખોટો લાભ લેશો તો એ ખરેખર દર્શન મોહના બંધનું કારણ છે. અવર્ણવાદ થાય છે, અવર્ણવાદ થાય છે, ખોટો લાભ, ખોટી આપણે કહીએ ને કે અપેક્ષા છે, કે ખોટો લાભ લેવો છે, તો એનાથી કર્મનો બંધ થાય છે. તો 21 નંબરની ગાથા થઈ. હવે 22 નંબરની છેલ્લી ગાથા કરીએ. હોય મુમુક્ષુ જીવતે, હવે જો મુમુક્ષુ, મોક્ષાર્થી, શું લેબલ લગાડ્યું છે આપણે આપણી પાછળ, આત્માર્થી, મોક્ષાર્થી. આ બધા શબ્દમાં ખૂબ ભાવ છે, ગંભીરતા છે, ખાલી શબ્દ નથી. મુમુક્ષુ એક શબ્દ છે, શબ્દ બનીને રહી ગયો છે. મુમુક્ષુ શબ્દ પાછળ એ મુમુક્ષુ શબ્દનો ભાવ ક્યારે આપણે સમજ્યા છે કે મુમુક્ષુ કોને કહે. હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, સમજે એહ વિચાર ઉપર જે વિનયનું સ્વરૂપ સમજાયું, જે વિનયનું સ્વરૂપ બતાવ્યું, જે નિશ્ચય વિનય અને વ્યવહાર વિનયની વાત કહી, સદગુરુ અસદગુરુનું સ્વરૂપ સમજાયું, ખ્યાલ આવે છે, ગુરુના ઉપદેશનું મહત્વ સમજાયું, વિનયની વાત જે કહી, એનો અગર જે મુમુક્ષુ વિચાર કરે છે તે પાત્ર છે. હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. જે મતાર્થી છે, જે કોઈ મતનો આગ્રહી છે, જે માનનું પોષણ કરવા વાળો છે, તો એ આ વિનયનો સાચો અર્થ નહીં સમજી શકે, નહીં નિશ્ચય વિનયનો, નહીં વ્યવહાર વિનયનો, નહીં ગુરુ શિષ્યના સંબંધનો સાચો જે અર્થ છે એને નહીં સમજીને અવળો એટલે ખોટો નિર્ધાર, ખોટું ગ્રહણ કરીને, મિથ્યાત્વનું પોષણ કરીને, દર્શન મોનો બંધ કરીને બૂડે ભવ જળ માહી એ સંસારમાં શું કરશે, તો કે સંસારમાં રખડશે, સંસારમાં ડૂબશે. પોઈન્ટ સમજાય છે? એ સંસારમાં રખડી પડશે, પંચ પરાવર્તન કરવામાંથી ઊંચો નહીં આવે, એનું પાછું હિત અનંત કાળ રોકાઈ જશે. બોલો, વિચાર કરો કે આવો માર્ગ મળ્યા પછી પણ ક્યાંય માનાદીમાં આપણે અટકી ગયા. આવું અંદરમાં એકત્વ, વિભક્તવ, ભગવાન આત્માનું સ્વરૂપ પોતાના નિજ વૈભવથી દર્શાવ્યું, સમજાયું, અકારણ કરુણા દ્વારા, વિતરાગી સંતોએ વિતરાગ વાણી દ્વારા, વિતરાગ માર્ગ, વિતરાગ સ્વરૂપ અને વિતરાગ થવાની જે રીત છે, જે પદ્ધતિ છે એ સમજાવી. એને અગર આપણે નહીં સમજીએ ને ક્યાંય અટકી ગયા રાગમાં, ક્યાંય અટકી ગયા મોહમાં, ક્યાંય અટકી ગયા કશાયમાં, ક્યાંય અટકી ગયા કરતા ભાવમાં, ક્યાંય અટકી ગયા શરીરના એકત્વમાં, આસક્તિમાં, ઇન્દ્રિયના વિષય ભોગોમાં, તો બૂડે ભવ જળમાં. શું કહે છે? મુમુક્ષુ જીવ અટકશે નહીં. જે પાત્ર છે, જે મુમુક્ષુ છે, જે આત્માર્થી છે, જે યોગ્ય છે, જેનું ઉપાદાન તૈયાર થયું છે, જેનો સંસારમાં રહેવાનો કાળ હવે ઘણો અલ્પ રહ્યો છે, એ જીવ ક્યાંય અટકશે નહીં. સમજશે, વિચાર કરશે, કર વિચાર તો પણ ચિંતન કરશે, મંથન કરશે, પોતાના સગળા દોષને દૂર કરવા માટેનો પુરુષાર્થ કરશે. પણતી અંદરમાં સ્વભાવ રૂપે પણમે, એની માટેનો અભ્યાસ કરશે, ભેદ જ્ઞાનનો અભ્યાસ, પ્રજ્ઞાથી પટકવાનો અભ્યાસ, શરીરથી હું ભિન્ન છું એવો અંદરમાં નિરંતર અભ્યાસ, જ્ઞાન, ભાન, નિર્ણય, અભ્યાસ, ચિંતન, મંથન, દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં રહીને, પ્રત્યક્ષ ગુરુના સાનિધ્યમાં રહીને પોતાનું કાર્ય કરવા માટે જે તત્પર થયો છે એ ખરેખર મુમુક્ષુ છે. મુમુક્ષુ, મુમુક્ષુ એટલે જે મોક્ષનો અર્થી છે. મુમુક્ષુ એટલે કે જે મોક્ષનો અર્થી છે, જેને મોક્ષની અભિલાષા છે, એકમાત્ર મોક્ષની અભિલાષા છે. એને સંસારમાં કોઈ પણ પદાર્થની, સંયોગની અને ઇન્દ્રિયના વિષય ભોગોની જેને અપેક્ષા, અભિલાષા નથી, મુમુક્ષુ છે. તો જે મુમુક્ષુ છે, સમજે એહ વિચાર, સમજીને એના ઉપર વિચાર કરશે કે જે વિનયનું સ્વરૂપ સમજાયું, દર્શાયું, ભાખ્યો શ્રી વિતરાગ, વિતરાગ પરમાત્માએ જે માર્ગ ભાખ્યો છે, સ્વરૂપ સમજાયું છે, એના ઉપર વિચાર કરશે, અને જે મતાર્થી છે એ અવળો લે નિર્ધાર, બધું ઊંધું લેશે. વિનય તો કરવો જોઈએ ને તમારે. અમે ગુરુ છે, અમે ગુરુપદે છે. તું ગુરુ છે કે તું ભગવાન છે? તું એ પદ જેટલો છે, તું એ પદ જેટલો છે કે તું એ પદથી રહિત છે? અરિહંત સિદ્ધ આચાર્ય સાધુ, અરિહંત સિદ્ધ આચાર્ય પાઠક સાધુ હૈ પરમેષ્ટિ ગણ, સબ આત્મા કી અવસ્થાએ આત્મા હી હૈ શરણ. ખરેખર આત્મા શરણભૂત છે કે પદ શરણભૂત છે? તું એ ક્ષણિક, અનિત્ય, નાશવાન પદના કારણે મહાન છે કે તું તારાથી મહાન છે? તું તારાથી મહાન છો કે તું પદના કારણે, પ્રતિષ્ઠાના કારણે, નામના કારણે મહાન છે? નામ તારું છે, એ પદ તારું છે, એ આચાર્ય પદને છોડીને, ઉપાધ્યાય પદને છોડીને જયારે સામાન્ય મુનિરાજ થાય છે ત્યારે જીવ શેની માંડીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે? અગર એ પદમાં રહીને કેવળ જ્ઞાન કરે તો એ બને જ નહીં, એ પોસિબલ જ નથી. એ અસ્થિરતાજન્ય જે વિકલ્પ છે એને પણ તોડે છે આચાર્ય પરમેશ્વરી. અને આચાર્ય પદ ત્યાગીને સામાન્ય સાધુ થાય છે, સામાન્ય મુનિ થાય છે, અને પછી અંદરમાં આત્મજ્ઞાન આત્મધ્યાનની ઉગ્રતા અંદરમાં વધે છે. તો શ્રેણી ચડીને શુક્લ ધ્યાન વડે ચાર ગાતી કર્મનો ક્ષય કરીને અર્યંત દશાની પ્રાપ્તિ કરે. એટલે માટે કહે છે અવડોલે નિર્ધાર હોય મતાર્થી જીવ, અવડોલે નિર્ધાર. એને ક્યાંય ને ક્યાંય માન પોષવું છે, એને પ્રતિષ્ઠાની ભૂખ છે, એને માનની ભૂખ છે, એને નામની ભૂખ છે, એને ખ્યાતિની ભૂખ છે, એને લોભ લાભ, એને બહારમાં પ્રતિષ્ઠા આદિનો લોભ છે. તો એ પ્રકારે જે જીવ જે વિનયનો માર્ગ નથી સમજતો એ જીવ ખરેખર અવળો લે નિર્ધાર. તો એ પ્રમાણે એ અવળો એટલે ઊંધું ગ્રહણ કરે છે, નિર્ધાર કરે છે. તો આ રીતે આજે આપણે 19, 20, 21 અને 22 ચાર ગાથા ઉપર આપણે આજે સ્વાધ્યાય કર્યો. એની પહેલાંની આપણે ચાર ગાથા જે સ્વચ્છંદ સંબંધી ચાર ગાથા છે એ ચાર ગાથાનું 15, 16, 17, 18 એ ચાર ગાથાનું આપણે રિવિઝન પણ સારું એવું કર્યું. તો આપણે મોસ્ટલી 8 ગાથા ઉપર આજે સ્વાધ્યાય કર્યો છે. આપણો સમય થઈ ગયો છે તો હમણાં અહીંયા હું પૂરું કરું છું. હવે આપણે 23 નંબરની ગાથા એક લેશું અને એના પછી 24 નંબરની ગાથાથી આખો વિષય બદલાય છે. સદગુરુ સંબંધીની જેટલી ગાથા છે એ ગાથા અહીંયા પૂરી થાય છે. સદગુરુનું લક્ષણ, સદગુરુનું સ્વરૂપ, સદગુરુનું મહત્વ, સદગુરુએ શું ઉપદેશ આપ્યો, વિનયવંત થવાનો ઉપદેશ આપ્યો, સ્વચ્છંદ વૃત્તિને ટાળવાનો ઉપદેશ આપ્યો, તે સમગ્ર ઉપદેશ જે સદગુરુએ આપ્યો છે એ સદગુરુ પ્રત્યેનો સાચો વિનય, આત્મા પ્રત્યેનો સાચો વિનય, નિશ્ચય વિનય, વ્યવહાર વિનય, એ પ્રકારે એ જે વિનયની વાત, વિનય નામનો એક પાપ પણ આવે છે, પાંચ પાપ છે ને, અગ્રહિત ગ્રહિત મિથ્યાત્વ, ક્યાંય ને ક્યાંય પણ માથું ટેકે, દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય નહીં અને નિર્ણય વગર કુદેવ કુગુરુ કુશાસ્ત્ર આદિનો વિનય કરે તો એ વિનય નામનું મિથ્યાત્વ પણ છે. તો એ રીતે એનો અભાવ થાય, સાચો વિનયનો ભાવ પ્રગટ થાય એવી મંગળ ભાવના સાથે 22 ગાથા સુધીનો આપણો સ્વાધ્યાય થયો. હવે આપણે 23 નંબરની ગાથાથી સ્વાધ્યાય આગળ પ્રારંભ કરશું. निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. अनिकान में नित्य बोधिनी द्वादशांगी परमकारी जिन वाणी मात नो जय हो, सदगुरु देव नो जय हो, महान जैन धर्म नो जय हो.